હું બોલું તો સમજાય છે ગુજરાતી ભાષામાં. એમને જે વાડીઓ ખાણ આપી તો કોઈને હું દૂરથી કરોડપતિ લાગતો હોય અને મારી તિજોરીમાં કેટલા પૈસા છે મને ખબર હોય, એમને શું ખબર? તો હવે હું મારી જાતે જ મારી ઓળખાણ આપું એ તમને તમારે સ્વીકારવાની છે, એમની આપેલી સ્વીકારવાની નથી. હું મારી જાતને કેટલે મૂકું છું અને એ માત્ર તમારી આગળ વાણી વિલાસ નથી, એની ફોર્માલિટી નથી કે દેખાવા માત્ર નથી, મારા અંતર નીચોવીને હું તમને મારી આગળ એ મૂકું છું. હું એક માનવી છું, માનવી જ રહું, ન ગુરુ બનું ન કોઈને ઉપદેશ આપનાર બનું. અને એવો જ એક અદનો માનવ તમારી સમક્ષ માનવતાના એક શ્રેષ્ઠ ઉપાસકનો દાસ બનીને શરીર ગુરુના સેવકમાં રહ્યું એટલે એક સેવક બનીને અહીં આવી ગયો છે લોસ એન્જલસ. 9 વર્ષ પહેલા પણ હું અહીં આવેલો છું, 4 દિવસ રોકાયેલો. એ વખતે બહુ ઓછો પરિચય હતો. ઇન્દુભાઈ ડોક્ટરના સારા અહીંયા રહેતા હતા, પણના બેન બેઠાના ભાઈ એ મને અહીં લઈ આવેલું. અને બહુ જૂની પુરાણી ઓળખાણ છે સરયુબેન સાથે, એટલે એ વખતે ઓછા પરિચય. 4 દિવસ રોકાઈ ગયું પાછું તો આ શરીર તો ખેંચાઈ આવ્યું છે. તમારા બધાના અંતરમાં કંઈક હશે અને એમાં મારા દિલીપભાઈનો વજ્ર આકર્ષણ પ્રેમ એમાં એક કારણ છે. હું કેમ આવ્યો છું, મારા અંતરમાં જે ભાવ છે તમારી આગળ રજૂ કરું. કોઈ પણ મહાપુરુષ જ્યારે આ વિશ્વમાંથી સ્થૂળ શરીરનો ત્યાગ કરે છે એના ગયા પછી આપણને એમ લાગે છે કે એમના ગયા પછી જો એને યાદ કરનાર, એને હૃદયમાં એમના પ્રત્યે ભાવના કરનાર જો કોઈ ના હોય તો એ ભૂસાઈ જાય. તો સંતનો મહાત્મા છે એને ધારણ કરી રાખે એમાં છે. કૃષ્ણ પરમાત્મા ચાલ્યા ગયા ને જો એમાં કોઈ ભક્તિથી ન યાદ કર્યા હોત તો આજે કૃષ્ણ આપણે ભૂલી ગયા. તો રંગ અવધૂત ને જેને અહીંયા લોસ એન્જલસ માં આવીને એટલે દૂરથી ઇન્ડિયામાંથી આવીને અહીંયા ધારણ કરી રાખ્યા છે. તો હું શોધવા નીકળ્યો છું મારા રંગને. સ્થૂળ શરીર તો હાજર નથી હવે, તો તમે બધા જે ધારણ કરી રાખ્યા છો તમે બધા મારા મતે રંગ છો. એટલે નથી હું દર્શન દેવા આવ્યો, નથી ઉપદેશ દેવા આવ્યો કે નથી ગુરુ બનીને આવ્યો. એને એક અદનો સેવક અને એક માનવ બનીને તમારા બધાના દર્શન કરવા માટે હું આવ્યો છું. એ ભાવ મારા હૃદયમાં છે. અમને પણ જોઈએ છે સથવારો, અહીંના પરિવારમાં રહેતા જે કોઈ વાલા મારા આત્મબંધુઓ ગુરુબંધુઓ મારા આત્મ સ્વરૂપ છે. હું પરિવાર વિશે એક પહેલી વ્યાખ્યા કરીશ કે પરિવાર સાને કહેવાય. મારી દ્રષ્ટિ છે આવી કે હું અહીંયા જોઈ રહ્યો છું કે લોસ એન્જલસમાં આટલું મોટું વિશાળ સિટી એમાંથી દૂર દૂર થી બધા ભેગા થઈને જેમ એક માળા ની અંદર ફૂલ પરોવાય, મમતા પરોવાય, એમ પરોવાય ને અહીંયા બેસી ગયા છે. તો પરિવાર પરી ચારે તરફ થી વારે ચડી જાય એનું નામ પરિવાર. તમારા સુખમાં તો બધા જ આવી જશે, પણ જયારે પરિવાર ને કઈ દુઃખ નો પ્રસંગ હોય ત્યારે એની વારે ચડીને જે ભેગા થઈ જાય એના માટે ઉપયોગી લાગી જાય એને ઉપયોગી થાય એનું નામ પરિવાર. મારી દ્રષ્ટિ આ પરિવાર, આ પરિવાર ને એક કે એક પરિવાર ના સુખ દુઃખ ની ખબર હોવી જોઈએ એવું હું માનું છું. કોઈની હોસ્પિટલ માં રહેવાનો પ્રસંગ આવે એની જોડે કોઈ રહેનાર ના હોય ત્યારે આ પરિવાર તૈયાર થઈને એને ઉપયોગી થાય એવું હું ઈચ્છું છું. એને એમ શોધવું ના પડે કે હવે મારી જોડે કોણ રહેશે. ફોન થી મહિનામાં એક વખતે બધા મળો, અહીંયા તો મળો જ છો, 15 દિવસે મળો, એકબીજાની ખબર પૂછો, સુખ દુઃખ માં ભાગીદાર બનો. માત્ર ભક્તિ કરવાથી આ ભક્તિ થી કામ નહીં ચાલે. તમારી અંદર બેઠેલા રંગ ની ભક્તિ કરો અને એકબીજાને ઉપયોગી થાઓ, અને એ ઉપયોગી થતા થતા તમારી ભાવના એટલી વિશાળ થાય કે આપણો રંગ આખા વિશ્વમાં પ્રસરી જાય અને આખા વિશ્વને ઉપયોગી થઈ આપે એવા પરિવાર હોવું જોઈએ. માત્ર રંગ અવધૂત પરિવાર એટલે સંકુચિત નહીં, મારી દ્રષ્ટિએ વિશ્વ પરિવાર એ મારો રંગ અવધૂત પરિવાર. આપણી ભાવના ધીરે ધીરે આમ નાનામાંથી મોટી મોટી થતી થતી બધા જ પરિવારો આપણા છે, એટલું જ નહીં બધી જ્ઞાતિ આપણી છે, બધો દેશ આપણો છે. અમારી ઉપયોગી થવાની આપણા ભાવના જયારે ખીલે ત્યારે અંતરમાં બેઠેલો દેવ આપણો પ્રસન્ન થાય છે. રંગ અવધૂત હું એવા એક પરિવાર ના દર્શન માટે આવ્યો છું તમને ઉપદેશ આપવા. મેં મારા ગુરુ મહારાજ ને નજીક રહીને બહુ જોયો છે. આપણે એના એક જ પાસાનું દર્શન કરીને સ્થિર થઈ ગયા છે, મને ઘણું દુઃખ લાગે છે. આપણે એની પાસેથી અત્યાર સુધીમાં લે લે જ કર્યું છે, જે જોઈએ તે આપ્યું છે, ખુલ્લા હાથે આપ્યું છે, ક્યારે કશું માગ્યું નથી, ત્યારે એને કશું લીધું નથી, અને અહીંથી કશું લઈને ગયો નથી, એના નામ ઉપર કઈ નથી. તમે એક સંતો આવો શોધી કાઢો. આપણે બધા એની સેવા કરીએ છે, ભૂલ ખાઈએ છે. આપણે એની શું સેવા કરવાના હતા? સેવા તો એ કરી રહ્યો છે. સાચો સેવક તો આપણો એ છે. તમને એમ લાગે તો જરા ક્ષમા કરજો, હું બાપજીને સેવક કહું તો તમને દુઃખ થશે, પણ એને આવ્યો જયારે પરિવારમાં ત્યારથી અહીંયા આપણી સેવા કરી છે અને એ ગયા પછી પણ આજે પણ 30 વર્ષથી સેવા કરે છે. મેં તો કશું નથી ને તમને આપે છે, આ શા માટે એ કરે છે તમે વિચારો છો? તમારામાં સેવા ભાવ ઉતરે એટલા માટે તમે આવા સેવક બનો. કરો મા ગો કશું, દુનિયાને ઉપયોગી થાવ એની પાસેથી કઈ નથી લેવું, એ સાચો સેવક છે. રંગ અવધૂત જેવી સેવા કરનાર વીરલા કોઈ પાસે. હું બધાને કહું છું કે આપણે સેવા નથી કરી, રંગ આપણી સેવા હજુ કરી રહ્યો છે અને આજથી 1000 વર્ષો પછી પણ આપણી સેવા કરવાનું. સાચો સેવક ધર્મ ગુરુ મહારાજ શીખવાડીને ગયા છે, એટલા માટે હું કહું છું કે ગુરુ સેવા જેવું ત્રિભુવન નહીં સાધન. સમજાય છે? હવે બાપજીનું એક પાસું તમને કહું, બહુ છે. સિનેમાની પટ્ટી જેમ ચાય એમ મારી નજર આગળ એમના વિધવિધ પાસાના દર્શન મને થાય છે, એમાંથી એકાદ બે પાસા તમને હું તમારી આગળ કહી શકીશ. આપણે બહુ સમયના બંધનમાં છીએ, પછી એકાદ દિવસમાં મળીએ તો આ કામ થાય. હું તમને સરળતાથી કહેવા માંગુ છું, એને અતિ રૂચિ રાખીને નથી કહી. મેં જે જોયું છે એ તમને સમજાવું કે બાપજી આપો શું હતો. એ માત્ર તમને સંતાન આપે, તમારો રોગ મટાવી દે, તમને ધંધો આપે, તમારે તમને નોકરી આપી દે, આ બધું તો એક એક એવું એના માટે હતું કે એને બાયપાસ કહેવાય ને, શું કહેવાય, બાયપાસ કહેવાય, બાય પ્રોડક્ટ ભૂલી ગયો. હા હા, જો એટલે મેં સ્મૃતિ જતી રહી, કઈ બાય પ્રોડક્ટ. એના માટે કેટલું સસ્તું છે કહું? આ બધું તમને આપવાનું, હાથનો મેલ જેમ કાઢીને કોઈ નાખી દે ને, આ બધી તમને આપે છે વસ્તુ, એના માટે એટલી સસ્તી છે. પર આખા શરીરે લગાવીને એક માણસ અહીંથી પસાર થાય તો હવાની અંદરથી તમને બધાને સુગંધી મળે, અહીંથી મળે ને, પેલા માણસ ને કઈ કરવું પડે ખરું, માત્ર અત્તર અગાઈ ને નીકળવાનું. તો એને આપણા માટે મહાન તપ કરીને એક સિદ્ધિશાળી પુરુષ અહીંથી પસાર થઈ ગયો ને, તમને જે જોઈએ તે આપે. અને એ સુવાસ એટલી મોટી છે કે આજે નહીં, 500 વર્ષ પછી નહીં, 1000 વર્ષ પછી નહીં, 2000 વર્ષ પછીથી પણ કોઈ પાકીને એમ કહેશે કે રંગ અવધૂત વખતે આવીને નાવ ભરે તો હું એનું તમને જમીન ગાવ. આ છે આપણો વાત. આપણને જે આપ્યું ને એ તો એને એક રમતનો ખેલ છે, આ એનું એક જ પાછું છે. આના કરતા એમની પાસેની જે સિદ્ધિઓ હતી ને એ એટલી મોટી હતી, દૂરદર્શનની, દૂરસ્પર્શનની. અહીંયા બેઠા બેઠા, નારેશ્વરમાં બેઠા બેઠા કોઈના ઘેર જઈને એનું ઓપરેશન કરી નાખે, કોઈના ઘેર જઈને એને મરતો હોય તો ઉપાય ને બહાર ફેંકી દે. મારા જાત અનુભવ કહું છું, હા, આ હું જે સિદ્ધિઓની વાત કરીશ એમની ચમત્કાર ની, એ વાતો કોઈની કહેલી નહીં, મેં જે અનુભવ છે જોયો છે કહું છું. આટલો બધો એની સિદ્ધિની દ્રષ્ટિએ જોતો એટલો મોટો હતો કે દૂરદર્શન તો આપી શકતો કે વિઝન બતાવી શકતો, પણ દૂર જઈને પેલાને પકડીને બહાર નાખી દે એટલો શક્તિશાળી આપણો રંગ બધું જીતો. માફ કરજો, હું વાલથી બાપજીને ક્યારેક તું જ કહેતો, પત્રમાં પણ તું જ લખતો, એટલે ક્યારેક મારાથી તું બોલાઈ જાય છે, તો તમારા ગુરુ મહારાજ નું અપમાન ના સમજતા એટલું ક્ષમા કરજો. તો આપણો બાપજી એ માત્ર તમને આટલું કરીને રાજી રાખવા માટે નહોતો, એને તો એવી ઈચ્છા કે એને હું ગમે તે રીતે આ માર્ગે દોરું, ભગવાનના માર્ગે, અને એને જો જોઈતો હોય તે આપું તો એને શ્રદ્ધા ને વિશ્વાસ ઉભો થાય, આ એનો હેતુ હતો. અને એના દોરે બાંધી અને આપણને બધાને લઈ જવા છે, એ જે સ્વરૂપે સ્થિત છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપે પોતાના મૂળ સ્વરૂપે સ્થિત છે, ત્યાં આપણને બધાને લઈ જવાનો એનો મૂળ છે. માનવ શરીરમાં છેલ્લામાં છેલ્લી જે કક્ષા રાખી શકે, પ્રાપ્ત કરી શકે, મેળવી શકે, એ કક્ષાએ આપણો ગુરુ મહારાજ સ્થિત હતો. એને પાઠ કરવાની જરૂર નહીં, પૂજા કરવાની જરૂર નહીં, ધ્યાન કરવાની જરૂર નહીં, સમાધિ કરવાની જરૂર નહીં, એને કશું જ કરવાનું નહીં, માત્ર એ એવી સ્થિતિએ સ્થિત હતા, એને સહજ અવસ્થા કહેવાય છે. એ કઈ કરે તો એ સમાધિ, ના કરે તો એ સમાધિ, બોલે તો એ સમાધિ, ખાય તો એ સમાધિ, ઊંઘી જાય તો એ સમાધિ, જેને એના દર્શન કર્યા હોય એના હાથ ઊંચા કરે તો હું તમને એની વાત સમજ. જેટલા દર્શન કર્યા હોય, નાની ઉંમરે કર્યા હોય તો છૂટી. અરે વાહ વાહ, આટલા બધા હાથ ઊંચા કરે, કેટલો આનંદની વાત છે. તમને ખ્યાલ છે એની પાસેથી બેઠવા બેઠા હોય તો ઉઠવાનું મન નહોતું થતું એ ખબર છે, કે બોલે નહીં તો એ આપણને ગમતો તો એ ખબર છે. શા માટે એ શું હતું એની અંદર જાદુ કે તમને એની જોડે બેસી રહો તો એ, અરે નાનું બચ્ચું બેસી રહ્યું, ઉઠવાનું મન જ ન થાય, અરે ભાઈ છે શું. તો આપણે બધાએ આપણા આત્મતત્વને આપણા કર્મોથી, આપણા ઘણા 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 એના ઉપર ઘણા ગુણથી અને એની અંદર પૂરી દીધો છે. વિશ્વનો જ્ઞાન પરમાત્મા આપણા બધાની અંદર એક મેઘ થઈને બેઠો છે. આપણને આ આપણું જે અલ્પત્વ છે, આપણી લઘુતા ગ્રંથિ છે કે આપણી અંદર ઈશ્વર હોય ને આપણે ઈશ્વર સ્વરૂપ બની શકીએ, એ આપણને મોટામાં મોટું નડતર છે. તો ગુરુ મહારાજ આ પદે સ્થિર હતો, શરીરમાં હોવા છતાં એ પરમ તત્વ સાથે એકરૂપ થયેલો હતો. એટલે કેવી રીતે એની જે ઊંચાઈ હતી એનો તમને થોડુંક માપ આપું કે પેલા બ્રહ્મા હમ દેહ, દેહનું અહમ એટલે હું દેહ છું, આ દેહનું અહમ છોડી દે સાધનાથી એટલે બ્રહ્માહમ આવે, હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, આપણું વેદનું વચન છે. નહીં, હજુ અહીંયા ખામી છે. આપણો ગુરુ મહારાજ તો અહમ બ્રહ્માસ્મિથી આગળ હતો. કેવી રીતે એનું હું બ્રહ્મ છું એવું કહેવા જે તૈયાર નહોતું, એનું બ્રહ્મ તો વિશ્વ તત્વની અંદર, જેને આ વિશ્વને ઉત્પન્ન કર્યું છે એવા પરમ તત્વની અંદર, એમનું હું ઓગળી ગયેલો હતો. સમુદ્રની અંદર મીઠાની કાંકરી નાખો ને જેમ ઓગળીને મીઠા રૂપ બની જાય એવું એનું શરીરમાં દેખાવા છતાં એ પરબ્રહ્મ પરમાત્માની સાથે, પરમ તત્વની સાથે એકરૂપ હતું. અને એટલા ખાતે એની પાસે આપણે જઈને બેસતા તો એનો જે અંદર એકદમ વિશાળ આત્મા છે એ તમારો બની જતો અને તમને એ ખેંચ્યા. સમજાય છે? એકદમ 5-10 હજાર વોટની લાઇટ જતી હોય ને, આ હમણાં તો પેલી આ લોકો પોતા લે છે ને, તો કેટલું પસાર કરે છે અંદર નું બધું બતાવી દે છે. બતાવે ને આ ડોક્ટર સાહેબ તો એ બેઠા છે, મને ખબર નથી, હું ડોક્ટર નથી, મેં તો મોટા ડોક્ટર ને જોયો છે. તો વ્યક્તિ એક જ બેઠી છે, પેલું લાઈટ તમારા બધાથી અંદર પસાર થાય ને તમને ઉઠવાનું મન ના થાય ને તમે પતી ગયા. આ એની મહાન સિદ્ધિ, એનું નામ આત્મસિદ્ધિ કહેવાય. એને પોતે એવું કહ્યું છે કે હું કોઈનો ગુરુ નથી, મારો ગુરુ મહારાજ આખા વિશ્વમાં વ્યાપેલો છે. હું કોનો ગુરુ છું? આ બધા મને ગુરુ ગુરુ કરે છે, મને એકદમ મને મારી જાત માંથી અલકાઈ લાગે છે કે અરે હું સેવક માંથી ગુરુ કેવી રીતે થઈ ગયો? મારે એમાં વેચવું નથી, એ ભારે પણ જોઈતું નથી ભાઈ, મને સેવક રહેવા દો. મારો ગુરુ મહારાજ હજુ સેવક છે ને હું કેમ કશો ગુરુ થઈને બેસી ગયો? આટલા બધા માણસો મને ચાહતા હશે, મારા પ્રત્યે પ્રેમ રાખે છે, મને બધો પ્રેમ મળે છે, પણ મેં કોઈનું આજ સુધીમાં કોઈ એમ કે મેં ગુરુ પદ સ્વીકાર્યું છે તો હું તમારો દાસ થઈને એ રહેવા દઉં. કોઈ વસ્તુ આપે ને આપણે સ્વીકારવી ના સ્વીકારી આપણી મરજીની વાત છે. તો આપણો ગુરુ મહારાજ આવો સમર્થ હોવા છતાં એને ગુરુ કોઈનો બન્યો નથી, તો મને ગુરુ કે તારે મને મારી મસ્કરી લાગે, મારો ઉપહાસ છે. તો આપણો ગુરુ મહારાજ આવા પદે સ્થિત હતો એટલા માટે આપણે એની પાસેથી ઉઠવાનું મન નથી, અને તમારા અંતરને સમજી જઈ અને તમને જે જોઈએ તે આપ. એનો હેતુ એક જ હતો, મને બાપ અને એમનું ભજન તમને કહું કે દિલ રૂબા દિલ કી સુનાઉં સુનને વાલા કોન હૈ, જામે હુક ભર ભર પિલાઉં પીને વાલા કોન હૈ, એસો ઈશ્વર તો મસ્ત દુનિયા આપ બત સુખ ના ચહે, ચાહે તો હાજર દિખાઉં ચાહને વાલા કોન હૈ. બાંધો કરી છે બાપજીએ કે હું તો આવ્યો છું ઈશ્વરી આનંદ નો પ્યાલો પીવડાવવા માટે, તો કોણ તૈયાર છે? આવી જાઓ, કોઈ તૈયાર હોય તો હું તમને હાજર દેખાવી દઉં છું, શું કરું છું. તો આપણે બધા આપણું એક લક્ષ્ય ક્યારે ના ચૂકશો, માનવ જન્મ ફરી ફરી નથી આવવાનો. આપણો ધ્યેય એક જ છે કે આપણે જ્યાંથી પ્રગટ થયા છીએ, જ્યાંથી ઉદભવ્યા છીએ, ત્યાં એમાં વિરામ પામવું. માનવ જીવનનું છેલ્લું લક્ષ્ય આ છે. અત્યારે આપણને પૈસો છે, બધું છે, તમને સુધી છે, બધા જ શાંતિ, શાંતિ બહાર નથી બિલકુલ, સમજી લેજો. એ શાંતિનો સાગર તમારી અંદર છે. આ દ્રષ્ટિ આમ ફેંકો છો, એ દ્રષ્ટિ પાછી હોય કે જે પેલા શાંતિના સાગરમાં બેસી જશે. થોડીક વાર ધ્યાન ધરનારને પૂછજો, થાય છે ને અંદરથી શાંતિનો અનુભવ? વધુ નથી થતો, જલ્દી બહાર આવી જવાય છે. થાય છે ખરો, તો એ શાંતિના સાગરમાં જેટલી ડૂબકી મારીને પહોંચી ગયા તો અંદર ગોતા લગાવ પ્યારે, એ ભજન છે છે ને, બાહિર ઢૂંઢત જન્મ ગણમ ગવાયા હાથ મેં કછું ના આયા. આ અહીંયા તો બધી પોતાનું સ્વરૂપ કેવું છે એમને તમે ક્યાં લઈ જવા છે બધું મૂકી દીધું છે, પણ તમને ખાવાનું આપવું છે, પીવાનું આપવું છે, ઘરબાર આપવા છે. એને બાવા કોઈને બનાવવાની ઈચ્છા નહોતી કે હું લંબો કેવા હોય તો બધા લંબો કેવા હોય, હું નહીં. તમે તમારા સંસારમાં તમારી ફરજો બજાવો અને તમે મને પ્રાપ્ત કરી શકો એવું સાધન હું તમને આપતો છું. અને એમનું જે સાહિત્ય છે એ આપણને, આપણે સંસારમાં બેઠા છીએ તો આપણને જે કઈ વસ્તુ જોઈએ એ આપે ખરો, એટલે ભુક્તિ પણ આપે ને પછી મુક્તિ. એટલી મુક્તિની ખોટી વાત ક્યારેય કરી નથી, મુક્ત ખોટી. તમને આપણે સંસારમાં બેઠા છીએ તો આપણે ગુરુ મહારાજ પાસેથી આપણું લક્ષ્ય ના ચૂકી જઈએ કે આપણે મૂળ બાપજીએ જે કર્યું છે એને પહોંચવું છે. મારો અંતરાત્મા એટલે મારી અંદર જે મારું પોતાનું સ્વરૂપ છે, હું એમ કહું ઈશ્વરનું તો ખરું પણ ઈશ્વર જ એ આપણે છે. તો અંદર બેઠેલો જે આપણો આત્મા, અને આપણે એની સાથે કોઈ દિવસ દોસ્તી નથી કરી. બીજી રીતે કહું કે આપણે આપણને ક્યારેય મળતા નથી, સમજાય છે? આપણે આપણને ક્યારેય મળતા નથી, કારણ કે મન રૂપી દિવાલ વચ્ચે કરી દીધી છે. પેલો આપણને આપણને ભેગો થવા દે છે. તો રંગવદૂતજી મહારાજ તમારો એવો દિવ્ય પુરુષ હતો કે મન એના કાબુમાં હતું, એ મનના કાબુમાં નહોતું. મન જેના કાબુમાં એ શિવ, અને મનનો જેના પર કાબુ એ જીવ. કોઈ લખ્યો નથી. મન ની પેલી બાર પહોંચીને મસ્ત બનીને એ આ માનવ શરીરમાં આનંદ કરાવતો ને કરી દીધા. તો આપણા બધાનો જન્મ સિદ્ધક છે કે આપણે એ જ્યાં બેઠો છે એ જે પદે સ્થિત છે એ સ્થિત પદે આપણને લઈ જાય. બસ આપણે માગણી આ ત્રી કરવા. સમજાય છે? કઈ ભૂલ પડતી હોય તો કહેજો. સમજાય ને બધા? હતો કે એ જે પદે હતા ને એ અમને લઈ જવું હતું આપણને. અને એટલે જ દિલ રૂબા દિલ કે સુનાવું કરીને બેઠો. તો આપણે રંગવદૂત ભક્તો એવા હોવા જોઈએ. તેમનું લક્ષ્ય સ્થાન નક્કી કરવાનું. ભલે થોડો દિવસ વાર લાગી જાય, બે જન્મો થાય, ત્રણ જન્મો થાય, પણ એ લક્ષ્ય ના ચૂકશો કે આપણે મારા ગુરુ મહારાજ જ્યાં બેઠા છે ત્યાં આપણે જઈને બેસી જવું છે. અને એ ગુરુ મહારાજ ને શોધવો હોય તો તમે બીજે કઈ ના શોધશો. હવે નારેશ્વર જવાની જરૂર નથી. સુલે એમાં હતા ને ત્યાં સુધી નારેશ્વર બરાબર હતું. એ જવાનું ખરું, દર્શન કરવાના આપણું તીર્થધામ છે, આપણા માટે શ્રેષ્ઠ છે. પણ હવે નારેશ્વર વારે વારે પૂછવા નહીં જવાનું. હવે પૂછવું હોય તો ઘર આગળ ખોટામાં બેસી ખોટા આગળ બેસી જવાનું, પૂછી ના. જો જવાબ ના આવે તો બેઠો છું. અરે ફોટો ના આવે તો અંદર બેધારી દેવાનો. આ અહીંયા હૃદય મંદિરમાં અને આખો બંધ કરીને કહેવાનું, જો હવે આ તકલીફ પડી છે તો આવી જાય. આવી એનું નામ મર્ત્યુગામી છે, સર્વત્ર છે. એ નથી એવું ક્યારે ના માનશો. તમે નથી માનશો એટલે નથી, છે એમ માનો એટલે તરત આ જશે. મારા બહુ અનુભવો છે. તો આપણા ગુરુ મહારાજ પાસેથી લેવાનું જો હોય તો આ દુનિયાની વસ્તુ તો આપણે જરૂર છે એટલી જ માંગવાની. કેટલાક તો હું માનું છું કે હવે તો એવું પણ થવા માંડ્યું છે કે બાપજીને આગળ બાધા રાખે, હે બાપજી મારે અમુક થઈ જાય તો હું આટલું કરીશ. એ કરો એની મારે નથી, એ પણ માગો. આપણે દુનિયામાં બેઠા છું, પણ તમે એટલો એના ઉપર ભરોસો રાખો કે કદાચ એ તમને ના આપે તો તમે પછી એનાથી રિસાઈ ના જાઓ. રિસાઈ કેમ ના જાઓ હું તમને કહું કે નાનું બચ્ચું રમતું હોય ને, છ મહિનાનું આઠ મહિનાનું આમ આમ ચાલતા શીખેલું અને સાપ નીકળે, સાપ જોઈને એને પકડવાનું મન થાય થાય ને, તો માં પકડવા દે ખરી. કેમ? પેલા બચ્ચાના મનમાં રમકડું છે, માના મનમાં સાપ છે. તો માં એવું સમજે છે આપણો ગુરુ મહારાજ કે આ ભલે માગતી હોય, એને છોકરો નથી ને, એ ગમે તેમ કરે છે, હું એને આપવાનો નથી. એ છોકરો એવો પાકવાનો છે કે એને મરવું પડશે. આ એને ખબર છે કે આ રમકડું ઝેર લેવાનું છે એને નહીં. તો તમને એટલું તો તમારા અંદર એટલું ગૌરવ હોવું જોઈએ આપણા ગુરુ મહારાજ પ્રત્યે કે મારો ગુરુ મહારાજ હું માગું ને નથી આપતો તો મારા હિતમાં છે. તો ગુરુ કરશે તે મમ હિત નું એ નિશ્ચય બદલાય નહીં. ત્યારે તમારી ભક્તિ જગે. તમે એવા સમર્થના સ્વામી છો, તમે એવી એક વિભૂતિના સ્વામી છો જે સાક્ષાત પરબ્રહ્મ નો અવતાર. બેઠેલાઓના ઘણા કામ થયા છે, પૂછી જુઓ. બાપજીને દર્શન નથી કર્યા એના થયા છે. સાચા દર્શન તો હવે કરવાના છે. જેને દર્શન કર્યા છે એને પણ સાચું દર્શન અંતર દર્શન કરવાનું છે. બહારનું દર્શન થોડીક વારનું છે. રામચંદ્ર પ્રભુ જયારે આ વિશ્વમાં આવ્યા ત્યારે કેટલા માણસો એમને દર્શન કર્યા છે? બધાના કલ્યાણ નહીં થયું. હનુમાનજી, સુગ્રીવ, લક્ષ્મણ, ભરતજી, જેને એમને ભગવાન સમજીને ઉપાસના કરી, પરબ્રહ્મનું સ્વરૂપ સમજ્યા, એ બધાનું મુક્તિ. તો રંગવદૂત બાપજી એ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે. તમારી ભાવના એની સાથે એટલી જ સંકળાયેલી હોય. તો આપણે એનો જે હેતુ છે, એનો જન્મનો જે હેતુ હતો એ આ હતો. તમને માત્ર આ તો આ છે ને, એ તો તમને આ એ માર્ગે ચઢાવવા માટેનું એક સાધન છે. દત્તભાવની કરો એટલે ભગવાન તમારું કામ કરે એટલે તમને શ્રદ્ધા વહી જાય. બસ આ શ્રદ્ધા, આ શ્રદ્ધાનો દોર તમને લઈ જશે છેક સચ્ચિદાનંદ સ્વરૂપે. તપસી તત્વમસી દેવ બોલો જય જય શ્રી. તું તે છું એ જ છે, તું જેને યાદ કરે છે તું પોતે છે, આટલો નિશ્ચય કરો. હવે તમને એક બે વાતો એવી કરું કે તમને પોતાને સમજાય કે બાપજી શું હતા. સમય છે તમને બધાનો? ના, હું સમયનો બહુ પેલો છું એટલે ક્ષમા કરજો. કોઈને ઉઠવાનું મન હોય તો પછી આપણે બંધ રાખીએ. હું કથા કરવા નથી આવ્યો. મને તો મારો ગુરુ મહારાજ તમારી આગળ રજૂ કરું, તમે એને જે રૂપે લેવો હોય લેજો. મેં જોયો છે, તમને કહી દઉં છું, તમારા ઉપર ઉપકાર નથી કરતો. બાપજી સ્થૂળ સ્વરૂપે એટલે આ દેહમાં જયારે હતા ત્યારે નારેશ્વર બેઠા સમાચાર મોકલીશ. આ બધા હું જેમ તમને જે અનુભવો કહું એ મારા પોતાના કહીશ, એમાં આત્મશ્લાઘા ના માનશો. તમને વિશ્વાસ થવા માટે કહું છું કે આપણે ગુરુ મહારાજ ને તમે માત્ર એક રિદ્ધિ સિદ્ધિ વાળો પુરુષ કે ચમત્કારી પુરુષ સમજીને જો વળગી પડ્યા હોય તો તમે એને ગોથું ખાઈ જશો, એને સમજવામાં તમે ઉઠી ભૂલ કરી. એને તો તમને પાઈ દેવું છે ઝેર, કયું અમૃત બનાવે એવું ઝેર, પણ લાડુ હાથમાં બતાવીને ખાવા આપીને ટુકડો ખાઈ લે, ચાલ લઈ જવું છે દવા ખાવાની છે. એને તો દવા આ ખવડાવી છે, તમને તત્વમસી દેવ બનાવ્યો છે. તો હું લીંચવા હોય તો અથવા તો કોઈ બહાર ગયો હોય ને એ પધારવાના હોય તો મને ટેલિપથીથી સમાચાર આપતા. બાપજી કહે કે હું તો ત્યાં મારો ટેલિફોન નંબર બધાની જોડે મેં જોડાયેલો જ છે, પણ તમારો નંબર ક્યાંક બીજે જોડાયેલો હોય તો મારો નંબર તમે સાંભળી લીધું છે. એક વખતે બાપજી આવવાના, મેં હમણાં જે કે શુક્લ અહીંયા મને સાન ફ્રાન્સિસ્કોમાં જ મળ્યા, એમના ઘરે બાપજી હતા. કોઈને ખબર નહીં, ગુપચુપ ગયેલા શાંતિ રહેવા માટે એક મહિનો અજમેરમાં 1964ની વાત કરું છું. હવે આ ત્યાંથી હું ગયેલો બારગામ અને રાત્રે 12 વાગે સુઈ ગયો અને મને એમ કે હું આવું છું તું ઘેર જા, હું મારે 2 દિવસ રોકાવાનો તું જે ગામ સુરેન્દ્રનગર ગયો છે. મેં કહ્યું આ વારે વારે 12 વાગે સુઈ ગયા પછી કેમ આવું થાય છે? મારા જોડેના માણસે કીધું ભાઈ હું તો જોઉં લઈશ. કે કેમ? મેં બાપજી એમ કહે છે કે હું આવું છું, કે તમને તો બાપજી વગર કંઈ દેખાતું જ નથી. 1964ની વાત કરું તમને, પણ મને તો રમાયું નહીં. 1/2 કલાક સુધી રાહ જોઈ, 1:45 વાગે રાત્રે ગાડી ઉપડે એમાં સીધો આવ્યો ઘરે. ઘરે આવીને મારી બા કચરો વાળે, સવારે વહેલી સવારે ગાડી આવે એટલે 3.5 કિલોમીટર ચાલીને આવ્યો હું જ્યાંથી ઉતરીને, હાથમાં પર્સ. મેં કહ્યું બા બાપજીનો કાગળ આવ્યો છે? કે ના. એવો પ્રધાયમાન થઈ ગયો ને, પર્સ આખું ઊંચું કરીને ફેંકી દીધું. મેં કીધું આખી રાત ઊંઘવા નથી દીધો અને કાગળ તો છે નહીં, હું આવું છું હું આવું છું. મને શું થયું ભાઈ? મેં કહ્યું આવું થયું બા? કહેતો તને ભ્રમ થાય બહુ, આખો દિવસ તો યાદ કરતો હોય ને એટલે. અરે બસ પછી આવ તો હું તો વિસરી ગયો. 5:30 વાગે એટલે પોસ્ટમેન મને નારસો લઈ જનારો ભાઈ ભોગીલાલ પુષ્પાક્ષર, એકદમ ઉપરનું પહેરવાય નહીં રહ્યા, ખાલી બંદી કરીને દોડતા આવે. મેં શું કે બાપજીનું કાગળ આવ્યું, કાગળ ખોલીને જોયું તો મારે લખેલું બુધવારે કાગળ મળ્યું મને, ગુરુ શુક્ર ને શનિ, શનિવારે મારે તેડવા જવાનું અજમેર, 2 દિવસ મારે તૈયારી કરવાની. ઠીક, એ બધું તો નથી કહેતો. તો આ વસ્તુ કેટલી સાચી છે સમાચાર આપવાની, આ ટેલિપથી તમને આ એક આવી શક્તિ પણ એમની અંદર. આવું કદાચ ઘણાને બધા અનુભવ બન્યા છે, મને એકલાને બન્યા છે એવું નથી. હવે ટેલિવિઝનનું તમને એક કહું, આખું દ્રશ્ય તમને નારસવાનો બનતું હોય એ તમને ઘર બેઠા બતાવો. પોરની અંદર મુકામ જેને રંગલીલામૃત વાંચ્યું હોય ગોવિંદભાઈ ના ત્યાં, 1968ની સાલની વાત કરું છું અને 1/4 ની વાત કરું છું, બધા દિવસો મેં આમ લખી રાખ્યા. મેં બાપજી મને બોલાવ્યો કે મારે લીંચ આવવાનું છે તો તું મને આવીને મળી જા, પોર આવીને મળી જા. એટલે હું ને મારો મિત્ર અમે બે સાથે નીકળવાની સવારે તૈયારી કરી. રાત્રે સુઈ ગયો, બરાબર 5:30-5:30 વાગે સ્વપ્ન પડ્યું. બાપજીનું શરીર આખું એ લંગોટ પહેરેલો છે, પીવું આ જતા બધા બધું પીવું. સવારે અમે સાથે નીકળ્યા. મેં કીધું મુરજીભાઈ એના મુરજીભાઈ, મેં મુરજીભાઈ બાપજીનું શરીર જો પીવું હોય ને તો મને આજે સ્વપ્નમાં દર્શન દીધા છે બાપજીએ. અમે 5:30 વાગે બોર પહોંચ્યા, બાપજી બાર બેઠેલા લાઈન લાગેલી દર્શન ની, દૂરથી જોયું લગભગ 200 ફૂટથી બાપજીનું શરીર આખું પીવું ને ગચાઈ ગયું. મેં કહ્યું મુરજીભાઈ આપણો વાત પડી ગયો, આજે મારો ગુરુ મહારાજ અહીંયા બેઠા બેઠા એને આવ્યો એ મને બતાવી દીધું. જ્યાં રતિકાકા સાથે હતા મારે સર અરે દબાણ વાળા જે છેલ્લા હરિદ્વારમાં સાથે હતા. મેં રતિભાઈ શું છે? એટલે સવારે ગોવિંદભાઈએ કાશીબેન એટલે આફ્રિકા લઈ જનારા પટેલ એમ એ દેગડો ભરીને નબદાથી જળ લાવેલા શ્રીપાદ વલ્લભ પ્રભુનો જન્મદિવસ પાદુકા પૂજન હતું, ગોવિંદે અંદર કેસર નાખીને બાપજીને સ્નાન કરાવ્યું છે. બધું તો ચિંતન છે, ખ્યાલ આવ્યો? આ એક શક્તિ હતી એનામાં પહેલી વિઝન. આપણે સિદ્ધિઓ પુસ્તકોમાં વાંચી છે, મેં બધી સિદ્ધિઓ સંત પુરુષોની મહાપુરુષોની કેવી હોય છે મેં જાતે અનુભવી. એટલે હું તમને છાતી ઠોકીને કહી શકું છું મારા અનુભવથી કે રંગ ઉદૂત એ સામાન્ય સંત નહોતો, સાધારણ યોગી નહોતો, સાધારણ સાધુ નહોતો, એક એવી વિભૂતિ હતી કે જે દેહ હોવા છતાં દેહથી પર થઈને પરમ તત્વ સાથે. હવે ત્રીજો દાખલો કહું. આ તો બે તમને કહી દીધા, આવા તો કેટલાય દાખલા છે, દાખલા નહીં મારા અનુભવ છે. હવે એક શરીર છૂટ્યા પછી નો તમને કહી દઉં કે એ ગયા તો ખરા, પણ પછી શું આપણને બધાને ખાલી પણ લાગી ગયું. હે બાપજી છતાં જેને જોયા હોય એને એમ થયું કરે ગયા, હવે આપણું બધું લૂંટાઈ ગયું, વાત સાચી લૂંટાઈ ગયું. એ પણ હવે એ કેવી રીતે મળે? તો જ્યારે એ બ્રહ્મલીન થયા ત્યારે મને વાપરી નીકળેલા કે હું 15 દિવસ હું પાછો આવીશ, તું ચિંતા ના કરતો, એવું કહીને ગયા ને બ્રહ્મલીન થયા. એટલે મને લાગ્યું ખૂબ, હું પત્રો લખતો ને રવિવારમાં છેલ્લી વાત કરું છું આપ તમને, તો આવ્યા નહીં બ્રહ્મલીન થઈ ગયા. જે દિવસે બ્રહ્મલીન થયા એ દિવસ એમનો કાગળ મને મળ્યો 19મી તારીખે, 19મી શરીર છોડ્યું અને 19મી એ પત્ર લખ્યો છે, આજે એની કોપી મારી પાસે છે. પણ બ્રહ્મલીન થયા મને ખોટું લાગ્યું. મેં કહ્યું બાપજી મને મારી હવે તમે જૂઠું બોલીને મને છેતરી દીધો અને મને દૂર કર્યો તમે, એ મને લાગ્યું ખોટું. મેં આપણે ખાવું જ નથી, પીવું નથી. પાણી ઉપર ઉતરી ગયું, એટલું પાણી અંદર મત જરા ને બોલ ને લીંબુ 18 દિવસ સુધી મેં ખાધું નહીં. શું નહીં કહું, મેં તો હું શરીર જતો એ મને છેતરો કેમ? તમારા જેવું દેવ પુરુષ થઈને મારી આગળ જૂઠું બોલે, હું તો મારો હક ખરો એવું કહેવાનું કે તું અલ તું મને મારી આગળ જૂઠું બોલીને જતો રહે મને છેતરીને, એમ હું બોલું. રોજ રાત્રે ઊંઘ જ ના આવે. બરાબર 18મા દિવસે રાત્રે 2:30 વાગે હું મારો રૂમ છે એમને તો જોયો છે, એમને જોયો છે સતીશભાઈ પણ આમ હું સુઈ જાઉં તો સામે દરવાજો છે, સામે આવીને એકલો લંગોટ પહેરીને ઉભા રહ્યો. એટલે પ્રત્યક્ષ આવ્યા કે કેમ આવ્યા હું નહીં કહું, પણ હું સપનામાં હું ઘોમાંથી જાગી ગયેલો અને આટલું જ બોલ્યા છે ફક્ત કે 122 122. અને માથેથી ગાંઠરી લઈ લે ને બીજું બોલ્યા, પણ હું તમને નહીં કહું, બધું બહુ લાભો ત્યાગ કરવો પડે. એટલે એ જ વખતે હાથ પગ ધોઈને લીલામૃત ખોલ્યું, કારણ કે 122મો અધ્યાય હોય ને ત્રીજા ભાગમાં લઈને ખોલે ને જોવો તો માય લખેલું છે 122મો દોરો ઘેર જઈને વાંચજો, જેની પાસે લીલામૃત હોય અંદર શું લખ્યું છે તમને કહું. આ હું જે રડતો હતો ને ભૂમ પાડતો હતો ને કે તું જતો રહ્યો એનો જવાબ છે. તમે કલ્પના કરો કે એ પરમ તત્વ અહીંથી શરીર છૂટી ગયું અને જતો રહ્યો. કોણ કહે છે જતો રહ્યો? જો જતો રહ્યો તો આવે કેવી રીતે કહેવા માટે? ક્યાં છોકરો દુઃખી થાય છે 1000 ઉપવાસ કરાય, હવે તો મારે કેટલાય જન્મનું પાપ નિવારણ કર્યું છે. અને અંદર લખ્યું છે બરાબર નોંધજો, કારણ કે જન દ્રષ્ટિથી ત્યાગે સિદ્ધ શરીર તોય સર્વાંતર વિશે રહે નીચે ધીર. સિદ્ધ પુરુષ ના પુરુષ આવા જયારે જાય ત્યારે આપણને જન દ્રષ્ટિ છે માનવની દ્રષ્ટિએ લાગે છે જતા રહે, પણ પછી શું કરે છે? રહે સર્વાંતર વિશે. સર્વાંતરમાં શું આવે? આ બધા સર્વાંતરમાં તો એ તો બાકી રહ્યું, પ્રાણી માત્ર માં સ્થિર થઈ ગયો, બધા પ્રાણીમાં બધા માનવમાં અને આ એના સર્જન માત્ર માં આવી રહ્યું છે. સમજાય? રહે નિત્ય ધીર, પાછો રોજ રહે કે આવીને જાય એવું નહીં. એટલે જે પરમ તત્વ જે આપણી અંદર વ્યાપેલું છે એ જે શક્તિશાળી, એટલી જે શક્તિશાળી ચેતના એમની બની જાય. એને એને શું કહેવાય? એને ચેતના કહેવાય. સંત પુરુષો જે આ કક્ષાએ જઈને જે બ્રહ્મલીન થાય એની ચેતના કાયમ માટે રહેતી હોય, કૃષ્ણની, રામની, રામકૃષ્ણ પરમહંસની, ભગવાન રમણ મહર્ષિની, સ્વામી રામતીર્થની, આવા જે પુરુષો દેહની અંદર રહીને પરમાત્મા સાથે એકતાર થયા હોય એમની ચેતના રહી જાય છે. હવે એ ચેતનાને તમારે નીચે ઉતારવી હોય, એની સાથે વાત કરવી હોય તો તમારે શું કરવું પડે? હું તો મારા અનુભવ કહું છું, હું તો એ ચેતના સાથે સતત સંલગ્ન છું. હું નથી કહી શકતો કે મારો ગુરુ મહારાજ ક્યાંય ગયો હોય, એટલે તમે કહું છું તમારી અંદર મારા ગુરુ મહારાજ ના મને દર્શન થશે. તમારા દેહ ના મંદિર માં રંગ, એ આ તમારો દેહ છે, રંગ ને રહેવાનું મંદિર છે. આ માત્ર વાણી વિલાસ ના સમજતા, મારો અંદરની આત્મ પ્રતિથી તમને કહું છું. તો શું કહેતો તમે? હા, સર્વાંતર વિશે. હવે એ વાંચ્યું જમે અને જેમ માથા ઉપરથી ભોજો લઈ લે ને, ઉઠતી માથા હોય ને તો ઉતરાવી દે ને, સરળ જેમ એક ખીંડો પવન વાઈ ગયો, હું દુઃખી થઉં છું. તું નથી કર્યો, તું કે છે હું હવે સર્વાંતરમાં રહી. તો સર્વાંતરમાં તો હવે તને શોધવો કેવી રીતે? તું સર્વાંતર બીજે શોધવાનું એટલે આ બધામાં શોવાનું બહાર જોવું ત્યારે નહીં, બધામાં હોય તો પછી. તો મેં કહ્યું બધામાં હોય તો પછી મારી અંદર તું ખરો કે નહીં? આ મારા વાંધાની વાતો કરું છું એકલો એકલો એ વખતે બેસીને એમની આગળ, તો મારી અંદર છે તો હવે મારે તને શોધવાનું મારી જ અંદર ને. બસ પતી ગયો, આ મારો છેડો છે, તમારે જે સમજવું હોય સમજો. હવે હું બહાર શું કરવા શોધું? હું તો તમને બધાને કહું છું, બહાર શું કરવા શોધવાનું? અનુભવ કરો, થોડોક બી અનુભવ આવશે તમને, વધારે નહીં આવે તો. જેટલું પછી તમે જેટલા જોડાવો એટલા તમારો, તમે એની સાથે જેટલા નજીક જાવ એટલે તમારો, અને એટલા દૂર જાવ એટલે તમારે થયું. તો એની ચેતના આજે પણ છે, અને તમારે એનો અનુભવ તમને હું કહું કે કેવી રીતે એને નીચે લવાય, તમને એ આવીને ક્યારે ઉભી રહે. તમે જયારે કઈ બહુ જરૂર હોય ને ત્યારે ફૂલતા આગળ બેસતા હશો ને, બેસો ને, બબજી હવે બહુ તકલીફ થાય છે. અને આવે ને રંગ આવે છે, આવે છે. આપણું કોઈ નજીકનું વ્યક્તિ હોય એના પર આપણને બહુ પ્રેમ છે. અને ડૉક્ટર આ દિલીપભાઈ જેવાના મોટી મોટી હોસ્પિટલમાં લઈ આવવાની, એમ કે ભાઈ અમારી ડૉક્ટરી હવે હાથ ધોઈ ખલા, એ વખતે તમને શું થાય? આખું પાર તૂટી પડેલા હતા, આત્માન તૂટી જાય. પછી જે માણસ જેની ઉપાસના કરતો હોય ને એને યાદ આવે. રંગ નહીં કરતા હોય તો રંગ ને, દત્ત નહીં કરતા હોય દત્ત ને, કૃષ્ણ નહીં કરતા હોય તો કૃષ્ણ ને, રામ નહીં કરતા હોય તો રામ. તમે બીજું કઈ નહીં તમને યાદ આવે એ વખતે, કારણ કે હવે દુનિયાનો સહારો તો રહ્યો નહીં, ત્યાં કોઈનું ચાલવાનું નહીં. એટલે પેલા ફોટા આગળ આવીને દીવો કરીને બેસીને પ્રાર્થના કરો, અને એ વખતે અંદર આંખોમાંથી આંસુ છે, અને એવી આ રીતે પ્રાર્થના થશે. તમે અને એ બે સિવાય કશું તમને દુનિયામાં નહીં કરો. બસ આપે એની ચેતના અંદરથી જાગૃત થઈ, અને સવારમાં 5 વાગે કોઈ હોસ્પિટલમાંથી આવીને કે 50% આરંભ છે, 7-7 પહેલા તો 100% આરંભ. આત્માને આનંદ આનંદ થઈ ગયો, મારો ગુરુ મહારાજ મારો ગુરુ થાય છે. હા, બધાના અનુભવ છે આવા. તો એ ચેતનાને ઉતારવા માટે તમારી પ્રાર્થના જે છે અંદરની સાચા હૃદયની, કે મારો ગુરુ મહારાજ બેઠો જ છે ફોટાની અંદર, એ વખતે તમને એમ નથી લાગતું કે આ ફોટો છે, ખ્યાલ આવે છે? એ વખતે એની અંદર ચેતના આવીને ઉતરે છે, તમે એ ભાવના કરી એટલે એમાં આવી, અને એને તમને પ્રત્યાઘાત આપી દીધો. હવે તમે અનુભવ કરવો હોય તો સાચા સારા સમાચાર આવ્યા પછી એ સ્વાદે બેસો પ્રાર્થનામાં, અને લાવો બધો ગઈકાલનો હતો અનુભવ, તમે લાવો, હું તમને કોઈક ના રૂપિયા આપી દઉં. ઘણા અનુભવ છે, બધું ક્યાં તમને આગળ કરું, પણ આટલા જ કહીશ. તમને બધાનો સમય નથી, ફરી કોઈ વાર દર્શન ગુરુ મહારાજની ઈચ્છા હશે તો હું કરીશ, તે ભારતમાં કરીશ, અમેરિકા પણ. કેવું કેવું તમે જુઓ તો ખરા, તમે કયા ગામના છો જો મને ખબર નથી, તમે કોણ છો એ ખબર નથી, પણ આત્મીય ભાવ શું કરે છે? તમારી અંદરનો જે તાર છે રંગનો, એ તાર આવીને મને યાદ હોય, મને એમ લાગે છે કે મારું અવધૂતનું કુટુંબ કરે, આ બધા જ મારા છે, કોઈ પરાવી નથી લાગતું, હું ઓળખતો નથી, નામે મને કોઈ નું નથી. આ છે એની દિવ્ય શક્તિ, એ રંગ બધામાં છવાયો છે એની આનિશાન. બસ આમાંથી જેટલું પોતાને બંધ બેસે એટલું કરવા જેવું છે. તમે ક્યારેય નિરાશ ના થશો કે રંગ અવધૂત જતો રહે છે. હું તમને એનું આપણે નથી આપતા બેંકમાં, શું કહેવાય તમારે, હા ગેરંટી, હું ગેરંટી આપું, એક ગેરંટી બોલો કે રંગ અવધૂત નથી ગણો, એનું હું ગેરંટી મારા અનુભવથી કહું છું. આમાં ઉપજાયેલી એક પણ વાત, એક પણ અક્ષર વધારે ગયો કરે બસ. તમારી સાચી ભાવના હોય તો સ્વપ્નમાં આવીને બાપજી ઉભા રહેશે. તમે એકદમ એની સાથે તાર જોડો એટલે બહાર ગુરુ કરવા જવા એટલે જ બાપજીએ ગુરુની પ્રથા ઉપર આખી ચોકડી મારી. આ બધા ગુરુઓના બખેડા જોઈ અને તો ગુરુ બાપજીએ ચોકડી મારી, મારે કોઈનો ગુરુ થવું નથી, હું સેવક કરીશ, અથવા તો હું મારા ગુરુ આ બધા આપ્યા છે એટલે હું કે કોને ગુરુ ના શિષ્ય શિષ્યા એને માને ગુરુ સહુ ને વંદન હજાર એને અવધૂત એ અમૂર્ત. આ વાક્ય છે ખબર છે, એને શિષ્ય નથી ને શિષ્ય નથી. ઠીક, એક વાત અનિલભાઈએ કરી એમાં હું સંમત નથી. કહેવાનું મને સંદેશ આવ્યો અત્યારે બાપજીનો કે આ વાત તું કહી દે, અને એટલે જ ફરીથી બોલું છું કે અમે એમ કહ્યું કે બાપજીની જોડે રહેનારા અથવા તો બાપજીને સાચી રીતે સમજનાર આ એક જ વ્યક્તિ છે ત્યાં એ ભૂલ કરી. હું તો બહાર છું, લોકો ભાવથી મને લઈ જાય તો હું બહાર આવી ગયો, પણ કેટલાક એવા ગુપ્ત ભક્તો છે કે જે આપણે ખ્યાલ પણ નથી. એને ગુધરીકાલાલ કહેવાય, એટલે ચિંથરે વેટું રતન છે. તો હું એકલો છું એવો હું દાવો ક્યારેય નથી કરતો, અને હું તો એકલો છું એવું કહી જ નથી શકતો. મેં હું પણ બાપજીને પૂરો સમજ્યો છું, હું કેવી રીતે કહી શકું? હું તો તમને જે રીતે હું સમજ્યો છું એ કહું છું. હું એમ નથી કહું હું એને આખો ને આખો સમજી ગયો છું. ખ્યાલ આવ્યો તમને? એટલે એમાં હું સંભળ એ એમની વાતમાં કે હું એકલો છું એ એમાં સમજ. મારા વિશે ગુરુ તરીકે સંબોધન કરે તો એ મને સમજ. એટલે તમારી આગળ એટલે ખુલાસો કરું છું, ક્યારેય એવું ના માનતા. અને મારો ગુરુ મહારાજ જો આપણે સેવા કરતો હોય તો હું તો અહીંયા આવ્યો છું તમારી સેવા કરું. મારા ગુરુ મહારાજને તમારી આગળ રજૂ કરું, મારી સેવા પૂરી થઈ બસ.